તારીખ 27/2/1992 શ્રી સમયસર કળષ્ટિકા શ્લોક 12 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 12 મૂળ કેસેટમાં હમિંગનો અવાજ આવે છે.
આત્મા છે એ ચૈતન્ય ચૈતન્ય લક્ષણ છે, સ્વસ્વભાવ રૂપ પ્રગટ થાય છે, પ્રગટ છે, પ્રગટ પણ એ લક્ષમાં આવે છે ત્યારે પ્રગટ થાય છે એમ કહે છે. એ આત્મા ત્રિકાળ ગુછે, ત્રણેય કાળે અશુદ્ધતાથી રહીત છે, અશુદ્ધતાથી સર્વથા ભીન છે. કોઈ પણ પ્રકારની અશુદ્ધતા આત્મ સ્વરૂપમાં ભળી શકતી નથી, મિલાવટ થઈ શકતી નથી. ધ્રુવ છે, મળી કેવું છે કે ચારે ગતિમાં પ્રગટ થાય છે જ્યારે આત્મા, ત્યારે ચારે ગતિમાં એનું પરિભ્રમણ અટકી જાય છે. ભાવનું ભ્રમણ અટકી જતું હોવાની દ્રવ્ય પરિભ્રમણ પણ અટકી જાય છે. પોતાના શુદ્ધ સ્વરૂપમાં ભાવની એકાગ્રતા રહેતી હોવા અદભુત આશ્ચર્યકારક તત્વ છે. એના બેભાનપણામાં ભાવ ભલે ગમે ત્યાં ભમતા હતા, પણ એના સભાનપણામાં એમ થવું સંભવિત નથી. તત્વ જ એવું છે કે જેના સભાનપણાને લીધે ભાવ બીજે ક્યાંય ખેંચાઈને પરિભ્રમણ કરે, એ ભાવ ભ્રમણ અટકી જાય છે. તે દ્રવ્ય પણ ચારે ગતિનું પરિભ્રમણ અટકી જાય છે, એના ફળ સ્વરૂપે એમ થાય છે. દ્રવ્યનું પરિભ્રમણ પણ ભાવના ભ્રમણના ફળ સ્વરૂપે હતું, એ બંધ થયું એટલે દ્રવ્યનું પરિભ્રમણ પણ બંધ થાય છે. તેઓ સ્વયં શાશ્વત દ્રવ્યરૂપ ત્રણેય કાળે પોતે વિદ્યમાન છે. વળી કેવો થાય છે અહીંથી લીધું છે કે આત્માનુભવ એક ગમ્ય મહિમા, આત્માના પ્રત્યક્ષપણે અનુભવથી, પ્રત્યક્ષ આસ્વાદથી અદ્વિતીય ગોચર છે મોટક જેને એવો છે. એમાં શું કહેવું છે, એક બહુ સારું થયેલું છે રાજમીજીએ કે આત્મામાં જેમ એક જ્ઞાન ગુણ છે તેમ એક અતિન્દ્રિય સુખ ગુણ છે. તેને લઈને આત્માની મહિમા છે કે એમાં અનંત સુખ ભરેલું છે માટે આત્માની મહિમા છે, અને તે અનુભવ ગોચર થાય છે ત્યારે એની મહિમા ખરેખર ગમ્ય થાય છે, અનુભવ ગમ્ય થાય છે. આત્માના અનુભવ વગર આત્માની મહિમા ગમ્ય થતી નથી એમ કહેવાય. તો આત્માના અનુભવથી આત્માની મહિમા ગમ્ય થાય છે એમાં શું મુખ્ય કારણ છે, કે એમાં મુખ્ય કારણ અતિન્દ્રિય સુખ છે, એ મુખ્ય કારણ છે. એટલે સીધી સાદી વાત એ થઈ કે આત્મામાં જે અતિન્દ્રિય અનંત સુખ ભરેલું છે એ જ આત્મ સ્વરૂપના મહિમાનું ખાસ કારણ છે. આત્મ સ્વરૂપનું મહિમા થવાનું ખાસ કારણ આત્મામાં સુખ ભર્યું તે છે, એની મહત્તા આવે છે એ સુખને કારણે છે એમ કહે. તે સુખ ગુણ સંસાર અવસ્થામાં અશુદ્ધપણાને લીધે પ્રગટ આસ્વાદરૂપ નથી, કે સુખગુણ છે ખરો પણ એનો અનુભવ નથી, સંસાર અવસ્થામાં સુખનો અનુભવ નથી. અશુદ્ધપણું જતાં તે પ્રગટ થાય છે, જ્યારે અશુદ્ધિ ઉત્પન્ન થતી નથી ત્યારે સુખનું ઉત્પન્ન થવું પ્રગટપણે બને છે. અને તે સુખ અતિન્દ્રિય પરમાત્માને હોય છે, દિનેશ્વર ભગવાન અરિયંત દેવને હોય છે, જેવું સિદ્ધ પરમાત્માને હોય છે, એવું જ સુખ અહીંયા આત્માનુભવ થતા અનુભવમાં આવે છે. સિદ્ધ ભગવાનના સુખનો અંશ છે, જાતિ એક જ છે, ક્વોલિટી એક જ ક્વોલિટીની છે. એટલે તે સુખ અતિન્દ્રિય પરમાત્માને હોય છે, તેટલું નથી હોતું પણ તેવું જ હોય છે. જેવું પરમાત્માને પરમાનંદમાં સુખ હોય છે તેવું જ સુખ અહીંયા સાધકને સ્વાનુભવ દિશામાં થાય છે, તેથી બીજી જાતનું સુખ હોતું નથી. પણ તે સુખને કહેવા માટે કોઈ દ્રષ્ટાંત ચારે ગતિમાં નથી, કેમ કે ચારે ગતિઓ દુઃખરૂપ છે. તિર્યંજ ગતિ અને નરક ગતિ તો પ્રત્યક્ષ દુઃખરૂપ છે, એના માટે તો કોઈને વિવાદ નથી. પણ મનુષ્યમાં જે મનુષ્યો પુણ્યના ઉદયે સુખી ગણાય છે અને જે દેવલોકના દેવો સુખી ગણાય છે, કેમ કે ત્યાં માંદગી નથી, બાળપણ નથી, વૃદ્ધાવસ્થા નથી, ચિંતા ને ટેન્શન તો અહીંથી વધારે છે, પણ બહારના જે પીડાના દુઃખ નથી દેખાતા, વેદનાના દુઃખ નથી દેખાતા, એટલે ત્યાં સુખ છે એમ કહેવાય છે સંસાર અપેક્ષાએ. પણ આત્માના સુખના અનુભવ આગળ એને દુઃખ ગણવામાં આવે છે, એ ખરેખર સુખ નથી. એટલે દ્રષ્ટાંત કોઈ મળતું નથી, દ્રષ્ટાંતને ઉપમા નહીં આપી શકાતી હોવાને લીધે આત્માના સુખને અનુપમ સુખ કહેવામાં આવે છે, ઉપમા નથી આપી શકાતી. અદ્વિતીય કહેવાય છે, અનુપમ કહેવાય છે, કેમ કે ચારે ગતિઓ દુઃખરૂપ છે. તેથી એમ કહ્યું કે જેને શુદ્ધ સ્વરૂપનો અનુભવ છે એ જીવ પરમાત્મા રૂપ જીવના સુખને જાણવાને યોગ્ય છે. ભગવાનને કેવું સુખ હોય છે અરિયંત જીનેશ્વર પરમાત્માને અને સિદ્ધ પરમાત્માને એ જાણવાનું કોને મળે છે, કે જેને શુદ્ધ સ્વરૂપનો આત્મ સ્વરૂપનો અનુભવ થાય છે એને એ વાત જાણવા મળે છે કે આવું સુખ હોય છે ભગવાનને, અનુભવથી જાણવા મળે છે. માહિતી ખાતર જાણવા મળે છે એમ નથી, પણ પોતાના અનુભવથી આવું સુખ હોય છે ભગવાનને એવું એને જાણવા મળે છે.
પોતે
અનંત સુખ નું ધામ છે એ અપેક્ષા એને સંસાર નથી.
એક અંતે અનુભવ કર્યો
એને પણ સંસારનો અભાવ શરૂ થઈ ગયો, એને પણ સંસારનો અભાવ શરૂ થઈ ગયો. અને જેટલો કોઈ એને વિભાવ રહ્યો એમાં સ્વામિત્વ ન રહ્યું, એમાં ભિન્નપણું રહી ગયું, એમાં અસ્તિત્વ પોતે વેદતો નથી, એમાં પોતાપણું મમત્વપણું એને ક્યાંય થતું નથી, એ મોટી વાત છે. અને એટલા માટે એને મુક્ત કહેવામાં આવે છે, એ ન્યાય સંપન્ન છે. તેથી એમ કહ્યું કે જેને શુદ્ધ સ્વરૂપનો અનુભવ છે તે જીવ પરમાત્મા રૂપ જીવના સુખને જાણવાને યોગ્ય છે. એવો જીવ પરમાત્મા રૂપ જે જીવ છે એના સુખને જાણવાને તે યોગ્ય થયા. કેમ કે શુદ્ધ સ્વરૂપ અનુભવતા અતિન્દ્રિય સુખ છે એવો ભાવ સૂચવો છે. આટલું કાઢ્યું આમાંથી આત્માનુભવ એક ગમ્ય મહિમામાંથી આટલું કાઢ્યું છે રાજમંદિરે. તે જીવ પરમાત્મા રૂપ જીવના સુખને જાણવાને યોગ્ય છે. કેમ કે શુદ્ધ સ્વરૂપ અનુભવતા અતિન્દ્રિય સુખ છે એવો ભાવ સૂચવો છે. એવું કેમ કે એ શબ્દથી એટલી સૂચના થાય છે. અનુભવ તો અનુભવ છે અને વાત તો વાત છે. અતિન્દ્રિય સુખને સુખ કહેવાય. અને પોતાના સ્વરૂપનો અનુભવ થાય ત્યારે એ સુખનો અનુભવ થાય છે. એને લઈને એ સુખને નહીં છોડવાની વૃત્તિ અને એવા જ સુખમાં અનંતકાળ પર્યંત રહેવાની વૃત્તિ તે જીવને ચાલુ થઈ જાય છે કે હવે પછીની અનંતકાળ આવલી આવા સુખના ભોગવતામાં જ રહો. બીજે કે હવે મારો કાળ જાય અને એવી ભાવના થાય છે. પ્રયોજન સુખ નું છે. સુખ અનંત ભર્યું છે એથી એનો મહિમા અનુભવીને આવે છે. તો આવા અનંત સુખ થી ભરપૂર મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ જ આવું અનંત સુખમય છે એની મહત્તા પછી ખુશતી. જે સુખ અનુભવમાં આવ્યું અને જેટલું સુખ અંદર ભરેલું છે એ એને જોવામાં આવ્યું, પ્રત્યક્ષપણે જોયું, પછી અનુમાન નથી, પ્રત્યક્ષપણે જોયું, પછી એને ત્યાંથી એનું જે મહિમાપણ છે એની મહત્તા છે એ ખસી શકે ખસે નહીં ત્યાંથી. એ પરિસ્થિતિ ઉભી થાય.
વેદન અલ્પ સુધરો છે, વેદન અલ્પ સુધરો છે એટલે જાણવામાં પૂરેપૂરે સુખ આવે છે,
પૂરું આવે છે, અમાપ સુખ છે એવું જાણવા મળે છે. ભલે અનુભવ થોડો થાય જગતમાં કોઈ પોતાની સંપત્તિને એક સાથે કઈ ભોગવી શકે છે? ખાય ત્યારે ભાણામાં હોય એટલું ખાય, આખો કોઠાર ભર્યો એટલું થોડું ખાઈ લે, હજાર માણસની મીઠાઈ બનાવી શકે છે પણ હજાર માણસની મીઠાઈ ખાઈ શકે છે? એમ લાખો કરોડો રૂપિયા હોય સંપત્તિ હોય પણ બધી ક્રમે જ ભોગવાય છે. કેટલી ભોગવાય, થોડીકલ્પ ભોગવાય છે. પણ સુખ શેનું છે કે આટલું બધું છે એનું સુખ છે? સુખ શેનું છે? કેટલું ભોગવે એનું સુખ નથી, કેટલું છે એનું સુખ છે. જગતમાં કેવી રીતે છે એનું સુખ છે એમ જ છે. અનુભવને લઈને નિશંકતા છે, નિસંદેહતા છે, પ્રત્યક્ષતા છે. અને એ જેને એ ભાવનું અવગાઢપણું કરવામાં કારણ બને છે. ભાવની દ્રઢતા પ્રત્યક્ષ સુખના અનુભવથી થાય છે કે મારામાં અનંત સુખનો ભંડાર ભર્યો છે. એવી ગાઢ પ્રતીતિ ઉપજે છે અનુભવથી. કોઈ પ્રશ્ન કરે છે કેવું કારણ કરવાથી જીવ શુદ્ધ થાય છે. હવે કોઈ પ્રશ્ન કરે છે કે શું કારણ કરે તો જીવ શુદ્ધ થાય, જીવને શુદ્ધ થવા માટેનું સાધન શું, કારણ શું, ઉપાય કે ઈલાજ શું, આ પ્રશ્ન સીધો છે. ઉત્તર આમ છે કે શુદ્ધનો અનુભવ કરવાથી જીવ શુદ્ધ થાય છે. રાગ નો સ્વપ્ને અનુભવ કરવાનું છોડી દે એ એનું નાસ્તું પડતું છે. રાગ નો પણ અશુદ્ધિ નો પણ પોતાપણે અનુભવ કરે અને શુદ્ધ સ્વરૂપ નો પણ અનુભવ કરે એમ બનતો નથી. શું થાય છે કે શુદ્ધ સ્વરૂપ નો અનુભવ એ અસ્થિ નો વિષય છે, રાગ નો અનુભવ ન કરવો તે નાસ્તિ નો વિષય છે. નાસ્તિ નો વિષય એમને ચાલુ રાખે અને ભાવના કે ઈચ્છા એવી રાખે કે મને શુદ્ધ નો અનુભવ થાય તો સારું, માટે હું શુદ્ધ છું, નાયક છું એમ વિચાર કર્યા તો હું અસ્થિ નો જોર જોરથી વિચાર કરું તો મને લાભ થાય કે ન થાય એ વિચાર કરવાથી તો કઈ નહીં થાય, ગ્રહણ કરવાથી થશે. અને ગ્રહણ કરવામાં જે રાગનું હું પણ ગ્રહણ કરેલું છે એ છોડી દેવું પડશે, છૂટી દેવું જોઈએ. એ પકડાયેલું રહે ને આ ગ્રહણ થાય એમ તો બનતો નથી. એટલે એટલો એને લક્ષમાં હોવું જોઈએ. એટલા માટે ઉદય ભાવ અને ઉદય પ્રસંગ પ્રત્યે ઉપેક્ષા અને ઉદાસીનતા નો ઉદ્દેશ છે. એનું કારણ એ છે કે જેની અપેક્ષા છે, જે ઉદય પ્રસંગની અપેક્ષા વૃત્તિ છે તેની ઉપેક્ષા વૃત્તિ કે ઉદાસીનતા નથી. અને જ્યાં સુધી એમ પરિસ્થિતિ છે ત્યાં સુધી અસ્થિનું ગ્રહણ થવું સંભવિત નથી. ભલે અસ્થિમાં ગમે એટલા માથા પડે પણ છૂટશે નહીં, કેમ કે અપેક્ષા વૃત્તિ છે એ છૂટવી જોઈએ. એટલું પણ લક્ષ થયું નથી. શું કહે છે અસ્થિ લીધી છે ને એટલે સ્પષ્ટ કરવાનું કે પરમાત્મા રૂપ જીવનો જે શું કરવાથી જીવ શુદ્ધ થાય, આત્માની શુદ્ધિ કેમ થાય કે શુદ્ધ નો અનુભવ કરવાથી જીવ શુદ્ધ થાય. શુદ્ધાત્મ સ્વરૂપ નો અનુભવ કરે તો શુદ્ધિ પ્રગટ થાય. શુદ્ધિ વાત તો એ છે, એમાં ઓલી વાત ગર્ભિત છે કે અશુદ્ધતા નો સ્વપ્ન અનુભવ મૂકી દેવો જોઈએ, અથવા એ બાજુની અપેક્ષા ઉપેક્ષામાં ફેરવાઈ દેવી જોઈએ. એવો ભાવ સૂચવો છે શુદ્ધ થાય છે. ઉત્તર આમ છે કે શુદ્ધ બધા શુદ્ધ થાય છે ત્યાં સુધી આવી. હવે આગળના શબ્દની ટીકા કરે છે કે કીલ યદિ કોપી સુધી અંતઃ કલયતી, નિશ્ચયથી જો કોઈ પણ જો કોઈ જીવ શુદ્ધ સ્વરૂપને નિરંતરપણે અનુભવે છે. કેવો છે તે જીવ? કે સુધી શુદ્ધ છે બુદ્ધિ, જેની જેની બુદ્ધિ શુદ્ધ થઈ છે, જેની મતિ વિશુદ્ધ થઈ છે એ જીવ તો પોતાના શુદ્ધ સ્વરૂપને નિરંતરપણે અનુભવે છે. અંતકલયતીમાંથી એટલું કહેજો, શુદ્ધ સ્વરૂપને નિરંતર અનુભવે છે નિશ્ચયથી. એટલે ખરેખર જે જો કોઈ જીવ શુદ્ધ સ્વરૂપને નિરંતર અનુભવે છે તો તે જીવ કેવો છે? કે શુદ્ધ છે બુદ્ધિ, જેની એવો છે શુદ્ધ બુદ્ધિ વાળો અનુભવે છે. જેની મતિ મલિન છે એ નહીં અનુભવી શકે. શુદ્ધ બુદ્ધિ છે તો નિર્દોષ થવું છે, જેને અભિપ્રાયથી પરિપૂર્ણ શુદ્ધ થવું છે એવી જેની શુદ્ધ બુદ્ધિ થઈ છે. શુદ્ધ છે શુદ્ધ છે બુદ્ધિ, જેની બુદ્ધિ શુદ્ધ છે એટલે શું પણ આપણે શું કહેતા બુદ્ધિ એટલે નિયત છે. નિયત નથી કહેતા, તો ભાઈ આને નિયત તો બરાબર છે ને, આપણે એની સાથે વ્યવહાર કરીએ છીએ પણ એની નિયત તો બરાબર છે, આપણને મુશ્કેલીમાં તો મળી નહીં કેમ. જેની બુદ્ધિ શુદ્ધ છે કે મારે હવે અશુદ્ધિ ન જોઈએ, મારે મલિનતા ન જોઈએ, પૂર્ણ પવિત્રતા જ મારે પ્રાપ્ત કરવી છે, એવી જેની બુદ્ધિ થઈ છે તે જીવ નિરંતરપણે શુદ્ધનો અનુભવ કરે છે, શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરે છે. એવો જીવ નિરંતર અનુભવ કરી શકે, બીજો અનુભવ ન કરી શકે. આમાંથી જે નીકળે છે અશુદ્ધ છે બુદ્ધિ, જેની એમાંથી જે નીકળે છે એને ભેદ શું છે અનુભવ કરશે. ભેદ બદલ્યું નથી, એ જે સંસારનું જે રાખ્યું છે એની બુદ્ધિ ક્યાં શુદ્ધ છે? એની બુદ્ધિ શુદ્ધ છે? એની બુદ્ધિ શુદ્ધ નથી એમ છે ખરેખર. કે જેને સંસાર પણ રૂચે છે અને જેને ધર્મ પણ કરવો છે, બે વાતમાં શું વાંધો છે? કે બુદ્ધિમાં શુદ્ધિ નથી, શા માટે ધર્મ કરવો છે? આ એક પહેલો સવાલ છે. ધર્મના ક્ષેત્રમાં જીવ આવ્યો, શું કરવા એને ધર્મ કરવો છે? સંસારમાં દુઃખ બહુ પડે છે માટે ધર્મ કરવો છે? શું કરવા એને ધર્મ કરવો છે? મલિનતામાં દુઃખ છે માટે એ નથી જોતું. સંયોગો પ્રતિકૂળ થાય છે સંસારમાં અનેક પ્રકારે, અકસ્માત થાય, માનવી થાય, પીડા થાય, મૃત્યુ થાય, નિર્જનતા આવે, કોઈ અપમાન કરે, કઈક અનેક પ્રકારના દુઃખ જેને કહે છે, એટલે ધર્મ કરવો છે કે નહીં? એ કોઈ અવલંબન લેવાનું નહીં, તો નહીં હોવું જોઈએ. પ્રતિકૂળ સંયોગના અવલંબને જેને ધર્મ કરવો છે એને અનુકૂળ સંયોગ જોઈએ છે, એટલે પુણ્યને પુણ્યના ફળ જોઈએ છે, રાગને રાગનું ફળ જોઈએ છે, એને ખરેખર આત્મા જોઈએ છે એ વાત નિશ્ચયથી સમજવાય. પ્રભુ કીર એવી કોપી સુધી અંતર કલાઈ હતી, ખરેખર જો એમ હોય તો બીજો આધાર નહીં. શુદ્ધ છે બુદ્ધિ જેની, શું કરીને અનુભવે છે? કે રવસા બંધમ નિર્બંધે, રવસા એટલે તત્કાળ, બંધ એટલે દ્રવ્યપિંડ રૂપ મિથ્યાત્વ કર્મના ઉદયને મિટાવીને, ભેદીને, નિર્ભિદ્ય એટલે ભેદીને, મૂળથી સત્તા હટાવે, મિટાવીને, મૂળથી સત્તા મિટાવીને લીધે નિર્ભિદ્યનો ક્ષય કરે છે. ક્ષાયિક સમય દર્શન લીધું, મિથ્યાત્વનો ઉદય મૂળથી મિટાડવો એટલે એને ક્ષાયિક કરી નાખે, સત્તામાં લે એ વાત નહીં, મૂળથી નાશ કરવાની વાત છે. કે તત્કાળ એમ, તત્કાળ એટલે ઉદય વાયદો નથી કરતો, પહેલા આમ કરું, પહેલા આમ કરું, પહેલા આમ કરું, પહેલા આમ કરું, એક અમુક કાર્યો થઈ જાય પછી આમ કરું સંસારમાં એ તો નહીં, પણ પહેલા સમજી લઉં ને સાંભળી લઉં ને પછી કરું એમ પણ તત્કાળ દીધું છે, તત્કાળ દીધું ને. મૂળમાં એવા શબ્દો પડ્યા છે આચાર્યદેવના, રભસા નિર્ભજ્ય બંધમ સુધી, અત્યારે જ તત્કાળ એટલે અત્યારે જ જેવું એને ખ્યાલમાં આવ્યું, લક્ષમાં આવ્યું, એ ભેગો પુરુષાર્થ રૂપે ઉપાડ્યો એને, જેમ કોઈને સાંભળતા ચોંટ લાગે છે એ પ્રકાર લીધો. સાંભળતા જ પ્રયોગ ચાલુ કરે, સાંભળતા જ ચોંટ લાગે, એનો પુરુષાર્થ પાડે. કે દ્રવ્યપિંડ રૂપ મિથ્યાત્વ કર્મ ના ઉદયને મૂળ થી મટાડીને અનુભવ કરે છે. કેવી રીતે અનુભવ કરે છે? કે મિથ્યાત્વ કર્મ ના તત્કાળ એકદમ પુરુષાર્થ ઉપાડીને જે મિથ્યાત્વ ને ભેદે છે, મૂળ થી છેદે છે, તે શુદ્ધાત્મા સ્વરૂપ નો અનુભવ કરે છે. મિથ્યાત્વ ચાલુ રહે છે અને અનુભવ કરે છે, એ વાત બનતી નથી. બંધ માંથી એટલું કહી દઉં, બંધ માંથી બીજી વાત નથી. મિથ્યાત્વ કર્મ નો બંધ ને જ બંધ કર્યો છે. આયુષ ના બંધ ને બંધ નથી કર્યો અહીંયા. આયુષ તો જીનેશ્વર ને છે, તેરમા ગુણ સ્થાને બંધન નથી, મુક્તિ છે. ત્યાં સદેહ મુક્ત દશા છે, દેહ હોવા છતાં મુક્ત દશા છે. આયુષ કર્મ નું બંધન નથી. ત્યાં ઊંચામાં ઊંચું ગોત્ર છે એનું બંધન નથી. અનંતી શાતાવેદની છે એનું બંધન નથી. મંદ માંથી નિશ્ચાત કરી દીધું. તથા હઠાત મોહમ વ્યાહત્ય બળથી મિથ્યાત્વ રૂપ જીવના પરિણામને મૂળથી ઉતરીને દ્રવ્યને ભાવ બે લીધા. બંધમાં દ્રવ્ય મિથ્યાત્વ લીધું અને મોહમાં ભાવ મિથ્યાત્વ દર્શનમાં લઈ લીધો. બે અર્થ નિર્ભિજ બંધનમાં દ્રવ કર્મ લીધું અને વાહત્ય મોહ મથાત એમાં દર્શન લીધો. ભાવ ભાવ તથા બળથી મિથ્યાત્વ રૂપ જીવના પરિણામને હઠાત એટલે બળથી, હઠ એટલે ઓલી હઠ નહીં હો, પુરુષાર્થથી. હઠાત એટલે અહીંયા પુરુષાર્થથી મિથ્યાત્વ રૂપ જીવના પરિણામને મૂળથી ઉખાડીને દર્શન મોહના પરિણામ ભાવ દર્શન મોહને પણ મૂળથી ઉખાડીને પોતાના શુદ્ધ સ્વરૂપનો નિરંતરપણે અનુભવ કરવામાં આવે છે. એ અનુભવ કેવી રીતે કરવામાં આવે છે? એના બે કારણ લઈ લીધા, દ્રવ્યને ભાવ, બંનેમાં મિથ્યા લીધું. ભાવાર્થ આમ છે કે અનાદિકાળનો મિથ્યા દ્રષ્ટિ જીવ કાળ લબ્ધિ પામતા સમ્યક્ત્વના ગ્રહણકાળ પહેલા ત્રણ કર્ણો કરે છે. કાળ લબ્ધિ થી પોતે દરેક જગ્યાએ કાળ લબ્ધિથી વાત કરે છે, કેમ કે પુરુષાર્થ તો વારંવાર લઈએ જ છે. પણ એ પુરુષાર્થ કેમ પહેલા ન થયો કે એનો કાળ ત્યારે પાકેલો, એ પણ એક સમજવા જેવો મુદ્દો છે. સ્વભાવ તો અનાદિથી હતો અને ઈચ્છા તો ઘણી વાર કરી છે મુક્ત થવાની, ધર્મ પામવાની, છતાં એને યથાયોગ્ય પ્રયત્ન નથી કર્યો અને કાલે નથી પાક્યો, કાલે નથી પાક્યો ને યથાયોગ પ્રયત્ન પણ નથી કર્યો. બંને સાથે હોય છે. એટલે જ્યાં કાળની વાત આવે ત્યાં પુરુષાર્થ લઈ લેવો, જ્યાં પુરુષાર્થ આવે ત્યાં કાળ એ જ છે. બીજો પ્રકાર હવે એને વિચારવાનો, વિકલ્પ કરવાનો, તર્ક કરવાની હવે જરૂર નથી કે એનો પ્રકાર પાક્યો છે કે નથી પાક્યો. એનો પુરુષાર્થ જ એના સ્વકાળને સૂચિત કરે છે અને એનો સ્વકાળ એના પુરુષાર્થને સૂચિત કરે છે. પછી તર્કને અવકાશ રહેતો નથી એમ કેવું. ભાવાર્થ આમ છે કે અનાદિકાળનો મિથ્યા દ્રષ્ટિ જીવ કાળ લબ્ધિ પામતા સમ્યક્ત્વના ગ્રહણકાળ પહેલા, સમ્યક દર્શનને ગ્રહણ કરે એ પહેલા ત્રણ કર્ણો કરે છે. આ કરણ લબ્ધિની વાત કરે છે. અપૂર્વ કરણ, અનિવૃત્તિ કરણ, ત્રણ કરણ છે ને, એ ત્રણ કર્ણો કરે છે. અને તે ત્રણ કર્ણો અંતર્મૂર્તમાં થાય છે. જગનની અંતર્મૂર્ત છે, સેકન્ડ ઓપ્શન. અને કેવલી ગમ્યું પરિણામ હોવાથી અને તે જીવનું પરિણામ ઉપર લક્ષ નહીં હોવાથી, એનું લક્ષ શુદ્ધાત્મા ઉપર હોવાથી એને પોતાને ખ્યાલ પણ નથી કે આ કરણ બુદ્ધિના પરિણામ ચાલે છે, એને ખબર હતી નથી. પણ કેટલા સૂક્ષ્મ પરિણામ છે કે કેવળ જ્ઞાન ગોચર છે અને વળી પોતાનું લક્ષ પણ એના ઉપર પર્યાય ઉપર છે. એમ એનો અનુભવ પણ તારતમ્યતા એ એવો નથી કે જે અતિન્દ્રિય આનંદ પસંદ સમયનો છે પકડાઈ જાય છે, એવી રીતે પકડાય એમ પણ પકડાતા નથી. બહુ સૂક્ષ્મ પરિણામો છે. એ ત્રણ કર્ણો અંતર્મૂર્તમાં થાય છે, ઘડીની અંતર્મૂર્તમાં લઘુ ઓલા મોટા અંતર્મૂર્તમાં નહીં, બે ઘડીનું અંતર્મૂર્ત નથી. આ કર્ણો કરતા દ્રવ્યપિંડ રૂપ મિથ્યાત્વ કર્મની શક્તિ મટે છે. આ કરણ લબ્ધિમાં મિથ્યાત્વ કર્મની શક્તિ છે એ માય જાય છે. નંદ તો થઈ ગઈ છે, એની પૂર્વ પર્યાયોમાં સમ્યક સંમુક્તામાં દર્શન ગુરુનો અનુભવ તો ઘટ્યો જ હતો, પણ કરણ લબ્ધિ નમવાના પરિણામમાં એ શક્તિ ખલાસ થઈ જાય છે, મટી જાય છે. તે શક્તિ મટતા ભાવ મિથ્યાત્વ રૂપ જીવના પરિણામ પણ મટે છે. આ બાજુ દ્રવ્યની શક્તિ કર્મની શક્તિ મટે છે, તો આ બાજુ ભાવમાં પણ ભાવ મિથ્યાત્વ રૂપ જીવના પરિણામ પણ મટી જાય છે, તો થતા નથી. જેમ ધતુરાના રસનો પાક એવી રીતે મિથ્યાત્વનો દારૂ છે એ ઉતરી ગયો. ધતુરાના રસનો પાક મટતા ઘેલછા મટે છે. કેવો છે બંધ અથવા મોહ? કેવો છે કેવો છે બંધ અથવા મોહ? બિહારે લઈ લીધા એમ મિથ્યાત્વ કર્મનો બંધ અથવા દર્શનનો કેવો છે? કે ભૂતમ ભાંતમ અનુ અભૂતમ એવ નિશ્ચયથી અતીતકાળ સુગંધી, ભૂતમ ભૂતકાળ અતીતકાળ સુગંધી, ભાંતમ એટલે વર્તમાન કાળ સુગંધી, અને અભૂતમ એટલે ભવિષ્ય નહીં થયેલો આગામી કાળ સુગંધી. ભાવાર્થ આમ છે કે ત્રિકાળ સંસ્કાર રૂપ છે જે શરીરાદિ સાથે એકત્વ બુદ્ધિ, આને મોહ કહેવામાં આવે છે. કે જે ત્રણેય કાળે દેહથી એકત્વ બુદ્ધિ એ દેહાત્મ બુદ્ધિના સંસ્કાર રૂપે પરિણમેલો છે, એને અહીંયા મોહ કહેવામાં આવે છે. મોહ એટલે શું? સીધું કે જીવને પોતાનું સ્વરૂપ નહીં હોવા છતાં અને પોતે નહીં હોવા છતાં જેમાં પોતાપણું થાય છે તેને મોહ કહેવામાં આવે છે. દેહ તે આત્મા નથી, દેહ છે તે આત્મા નથી, છતાં એમાં પોતાપણું થાય છે એ દર્શનનો છે. બીજા કોઈ સંયોગો આત્મા નથી, છતાં એમાં પોતાપણું થાય છે લાગે છે એ મોહ છે. રાગ છે તે આત્મા નથી, પુણ્ય છે તે આત્મા નથી, છતાં એમાં ભાઈને પોતા પણ અનુભવાય છે કે આ મને થયો, મારા મને થયો, મેં કર્યો, એ બધા મોહના પરિણામ છે. એ બધું કે ત્યાં સુધી દીધું છે. અધ્યાત્મનો વ્યામો પણ થાય છે જીવમાં, ત્યાં સુધી લીધું છે. દેહમાં આત્મબુદ્ધિ થાય છે, પુદ્ગળ પરમાણુની સુંદરતામાં ઠીક પણ લાગે છે, અધિક પણ લાગે છે, એ તો છે. પણ એના કારણરૂપ જે પુણ્યના પરિણામ છે એ સારા લાગે છે, એ પણ વ્યામો છે. પણ જેની અંદર વસ્તુ દર્શન નથી, અધ્યાત્મ તત્વ એવો જે આત્મા એનું દર્શન નથી, અને છતાં એ સંબંધેના જે કાંઈ શબ્દ પૂજગળો છે એ સંબંધેનું ઠીક પણ લાગે છે, એને પણ અધ્યાત્મનો વ્યામો કહેવામાં આવે છે. આપણે આમાં નાના મૃતમાં એ વાત નથી, વ્યામો એટલે અધ્યાત્મનો વ્યામો ન થાય એ અધ્યાત્મ વિષય જેને આવ્યો હોય એને એ વિચાર કરવો. જે જીવને અધ્યાત્મ વિષયનો પરિચય થતો હોય તેને અધ્યાત્મનો વ્યામો નથી થઈ જતો ને, એ વાત જરા એને પોતે સાવધાનીથી વિચારવા જેવી છે. માત્ર એકનું અધ્યાત્મ સ્વરૂપ ચિંતવન જીવને વ્યામો ઉપજાવે છે. 753 નંબરમાં માત્ર એકનું અધ્યાત્મ સ્વરૂપ ચિંતવન, એકનું અર્થ શું થાય છે કે જેમાં સ્વરૂપ દર્શન નથી, જેના જ્ઞાનમાં અધ્યાત્મ તત્વ આવ્યું નથી. અધ્યાત્મ તત્વ એનું પોતાનું મૂળ ધ્રુવ સ્વરૂપ, એ જ્ઞાનમાં આવ્યા વિના, એટલે કે એ વિષયમાં અંધારામાં ઉભો છે જીવ, અને એનું ચિંતન કરે છે કે હું ધ્રુવ છું, હું શુદ્ધ છું, હું જ્ઞાયક છું, જ્ઞાન છું, આનંદ સ્વરૂપ છું, કોરું એટલું એટલે હું કોરું, એમાં ભાવ તો આવે નહીં, વસ્તુ જ્ઞાનમાં ભાષે નહીં, લક્ષમાં હોય નહીં, એટલે ભાવ તો આવે નહીં, એટલે એને કોરું શુષ્ક એટલું એમ કહેવામાં આવે છે. એવું ચિંતન જો જીવ કર્યા કરે તો એ જીવને વ્યામો ઉપજાવે છે. શું વ્યામો ઉપજાવે છે? હું આત્માનું ચિંતન કરું છું, હું તો ત્રિકાળીનું ચિંતન કરું છું, ધ્રુવનું ચિંતન કરું છું, નાયકનું ચિંતન કરું છું, આ જીવનું વ્યામો ઉપજાવે. ઘણા જીવોને શુષ્કતા પ્રાપ્ત કરાવે છે અથવા સ્વેચ્છાચારી પણ ઉત્પન્ન કરે છે, એમાંથી પસંદ થાય છે. કેમ કે એને અવિધિય દોષને ગૌણ કરે છે, દોષને વિધિએ પણ ગૌણ કરાય છે અને અવિધિએ પણ ગૌણ કરાય છે. તો વિધિએ ગૌણ કરાય છે એ તો નિર્દોષ પરમાત્માની મુખ્યતામાં આવીને ગૌણ કરાય છે, પણ પોતાના પરમાત્મા સ્વરૂપને તો લક્ષમાં લીધું નથી, અને દોષ થાય છતાં દોષને ગૌણ કરે છે. નહીંતર તો નાનો દોષ એનો મોટો દેખાવો જોઈએ, એને બધે મોટો નાનો જોવે છે, ગૌણ કરીને મોટા દોષને નાનો કરે છે. એટલે સ્વેચ્છાચારી પણ ઉત્પન્ન કરે છે અથવા ઉન્મત્ત પ્રલાપ દશા ઉત્પન્ન કરે છે. આ જુદા જુદા લક્ષણ લીધા, આ શુષ્ક જ્ઞાની થાય, આ સ્વેચ્છાચારી થાય, કાંઈ એને બોલવાનું ઠેકાણું રહે
નહીં,
ક્યાંક ગોથું ખાય, બોલવામાં પણ ગોથું થઈ જાય, જે એને બોલવું ન ઘટે એવું એ બોલી જાય. એટલે કે એને કથનની મર્યાદા છે એને સમજાતી નથી, અને નિશ્ચિત પ્રધાનતામાંથી બીજા જ્ઞાનીઓ બોલ્યા હોય એથી આગળનું બોલી જાય, કાંઈ એવું બોલે કાંઈ એથી આગળનું પણ બોલી જાય,
હે સમજ્યા વગર
એને ખબર નથી ત્યાંમાં તો તત્વનું ખૂન થાય છે એને ખબર નથી. એને ઉન્મત્ત પ્રલાપ દશા કહેવામાં આવે છે. ઓકે, એવું ન થાય એના માટે શું કરવું? એવું ન થાય એના માટે શું કરવું? કે ભગવાનના સ્વરૂપના ધ્યાનાવલંબનથી ભક્તિ પ્રધાન દ્રષ્ટિ થાય છે. આમ બીજું છે, આજે ભગવાનના સ્વરૂપનું ધ્યાનનું અવલંબન જે છે, બીજા જે પોતે ગુણમાંથી આગળ થયા, જેને ગુણ પ્રગટ થયા, કેમ કે આ તો અપ્રગટની અપ્રગટનો વિચાર કરે છે, જે કાંઈ ચિંતન કરે છે તો અપ્રગટનું કરે છે. તો કે પ્રગટ થયું એનું શું? જેને પ્રગટ્યું છે એના પ્રત્યે તને બહુમાન ને ભક્તિ થાય છે? હજુ આ બધી વાત કરી છે એના એક બે આપણી પાસે જીવન દ્રષ્ટાંત છે. એક છે નિયમસાર, નિયમસારની અંદર પરમ પારિણામિક ભાવરૂપ અધ્યાત્મ તત્વ છે એની ધૂન મચાવી છે. ઉત્તરકર્તા આચાર્ય કુંકુંદાચાર્ય દેવે અને ટીકાકાર પદ્મ બ્રહ્મચારી દેવે બંને ખૂબ મોટો છે, ખૂબ મોટો છે. અને સાથે સાથે ભગવાનની ભક્તિ પણ એવી જ કરી છે. એવી ભક્તિ બીજે ક્યાંય નહીં દેખાય. બીજો દ્રષ્ટાંત છે ફુગાનીજીનો દ્રવદૃષ્ટિ પ્રકાશન. એમને દ્રષ્ટિના વિષયને બહુ જોરથી કથનમાં મૂક્યો છે અને સાથે સાથે એવી જ ગુરુદેવ અને આદિની ભક્તિ કરી છે. જેનું અધ્યાત્મ જોર વાળું એની ભક્તિ પણ જોરદાર. જો એમ ન થાય તો શુષ્કતા આવ્યા વગર, શુષ્કતામાં ભક્તિનો અભાવ થશે. કેટલું બધું અનુભવમાંથી કાઢ્યું છે, આ કેટલું બધું અનુભવમાંથી કાઢ્યું છે. મૂળ તો આનંદગંજીએ જે પદ રીતા છે એના ઉપર મેં આ બધું ટિપ્પણી કરે છે. 751-52-54 છે આનંદગંજીના દિનેશ્વર પ્રીતમ મારો ઓર અને ચાહું કંઠ. પછી અજીતનાથ ભગવાનની સ્તુતિ કરી છે, સંભવનાથ ભગવાનની સ્તુતિ કરી છે. એમાંથી આ બધું કાઢ્યું છે. ભગવાનની ભક્તિ છે ને, શુક્રવાર ભક્તિ કરી છે. કેમ ભક્તિ આવી એને, કેમ ભક્તિ કેમ આવી? ભગવાનના સ્વરૂપના ધ્યાનાવલંબનથી ભક્તિ પ્રધાન દ્રષ્ટિ થાય છે અને અધ્યાત્મ દ્રષ્ટિ ગૌણ થાય છે. અધ્યાત્મ દ્રષ્ટિ એટલે હું પૂર્ણ છું, હું શુદ્ધ છું, હું ત્રણ લોકનો નાથ છું, એ થોડું ગૌણ થાય છે. કેમ કે ત્યાં મુખ્યત્વે એમ થાય છે કે પ્રભુ હું તમારી પાસે પામેલ છું. શું મુખ્યતા આવે છે? હો, આપે જે ગુણ કર્યા હું ગુણ પ્રગટ કર્યા છે, હું તો તમારી પાસે તુચ્છ છું અને પામેલ છું, એટલે હું ત્રણ લોકો નાચ છું ત્યાં ગૌણ થાય છે. જેથી શુષ્કતા, સ્વેચ્છાચારીપણું અને ઉન્નત પ્રલાપતા થતા નથી. આ મુમુક્ષુની વાત લીધી, મુમુક્ષુને આ ભૂલ ન થાય એટલા માટે આ વાત લીધી. પણ જે જ્ઞાનીઓને આત્મદશા બળવાન છે, તે આત્મદશા બળવાન થવાથી સ્વાભાવિક અધ્યાત્મ પ્રધાનતા થાય છે. કેમ કે તો સ્વરૂપાશ્રય દ્રષ્ટિના જોરમાં આવે છે, એટલે ત્યાં તો સ્વાભાવિકપણે એનું કૃત્રિમપણે કરતો હતો અધ્યાત્મ મુખ્ય સ્વાભાવિકપણે મુખ્ય થાય છે. આત્મા સ્વાભાવિક ઉચ્ચ ગુણોને ભજે છે અને આત્મામાં ગુણ પ્રગટ થવા માંડે છે. ઊંચા ઊંચા ઉચ્ચ કોટિના ગુણો પ્રગટ થવા માંડે છે, પણ પવિત્રતા થવા માંડે છે. એટલે શુષ્કતા આદિ દોષો તેને ઉત્પન્ન થતા નથી. શુષ્કતા આદિ દોષો ઉત્પન્ન થતા નથી અને ભક્તિ માર્ગ પ્રત્યે પણ જુગુપ્સિત થતા નથી. આથી નારે મીઠું એને વધારે ભક્તિ પ્રત્યે છે. જેમ જેમ આત્મા ઉચ્ચ ગુણોને ભજે છે તેમ તેમ એને ભક્તિ પણ વિશેષ પ્રગટે છે. જુગુપ્સા ન થાય. રાજેન્દ્રભાઈ પ્રશ્ન પૂછો છો. સુરત થી પત્ર આવ્યો ડોક્ટર પીયુષ ના દીકરા છે ને રાજેન્દ્ર છે. કૃપાળુ દેવ એમ કે સદગુરુની ભક્તિની બહુ મહિમા કરે છે, અને ગુરુદેવ એમ કે નિશ્ચય ભક્તિની મુખ્યતા કરે છે. તો આ બે વચ્ચે સમન્વય કેવી રીતે સાધવો? આત્માના ગુણોની મહત્તા નિશ્ચય ભક્તિ છે, અને એ ગુણો જેણે પ્રગટ કર્યા છે એના પ્રત્યે બહુમાન થવું તે પણ ગુણોની જ ભક્તિ છે. બંનેમાં આત્મગુણોની ભક્તિ છે, આત્મગુણોનું બહુમાન છે, એ સામાન્ય છે, એ એનો સમન્વય છે. એમાં લક્ષ્ય જુદો નથી, એક જ લક્ષ્ય, બંને કાર્ય બને છે, થાય છે. અને એ જ્ઞાનીઓ બીજા જ્ઞાનીઓ પ્રત્યે બહુમાન વ્યક્ત કરે છે. એ જ્ઞાનીઓની ભક્તિ થઈ કે ન થઈ, વ્યવહાર ભક્તિ થઈ કે ન થઈ, કોઈ પણ જગ્યાએ છે મોક્ષની વિકૃતિ ન આવે એના માટે લાલ ભૂલ તો ગમે ત્યાં થાય ને, ભૂલ ન થાય અને બધું બરાબર થાય એટલા માટે આ વાત.
બહુ સરસ લાલ
આ જગ્યાએ કાઉન્સ કર્યો છે આખા નાના વ્રતમાં કે પરલક્ષી ધારણા વાળા જીવને એકનું ચિંતવન છે એ વ્યામ ઉપજાવે છે. શું થાય છે કે મુમુક્ષુ જીવ હોય, શાસ્ત્ર મનનું અધ્યયન કરતો હોય, એની એકલી પરલક્ષી ધારણા હોય, અને એ જો સ્વરૂપના ચિંતવને જ ખાલી ચડી જાય એટલું તો એને વ્યામો થશે, એ વિશે આવશે, ઉન્નત પર લાગતા આવશે. જ્ઞાનીને તો સહજપણે એને મુખ્ય અધ્યાત્મ ચિંતન હોય છે, જ્ઞાનીને એવો દોષ ઉપતો નથી. એમ તો જેના લક્ષ્મણ સ્વરૂપ છે એને તો એ શુષ્કતા આવવાનો પ્રશ્ન હતો. દેવકુમારજી આવ્યા હતા સુરગતિ ભગવાન નું ડેલિગેશન લઈને ઇન્દોર થી પંડિત ની વાત કરે, એ અધ્યાત્મ ની વાત કરે છે. ભગવાન ની ભક્તિ ઉડી ગઈ અહીંયા તો એ બધો અધ્યાત્મ નો ગામો થઈ જાય, તો ભક્તિ નો ગામો ન થાય પ્રશ્ન ગીરો તમને નહીં સમજાય અત્યારે શિક્ષા નું કામ નથી. અધ્યાત્મ નો ગામો શું, ભક્તિ નો ગામો શું, એકત્ર બુદ્ધિ છે, ત્રિકાળ સંસ્કાર રૂપ છે, જે શરીર આદિ આદિમાં બધા લઈ લેવા, રાગ પુણ્ય ને શુષ્કતા આદિ જે જાતિનો ગ્રામો છે બધા આવી જાય છે એની એકત્વ બુદ્ધિ. તે મટતા જીવ શુદ્ધ જીવને અનુભવે છે એવો વ્યામો મટે, એકત્વ બુદ્ધિ મટે, તે મટતા જે જીવ શુદ્ધ જીવને અનુભવે છે પોતાના, તે મટતા જે જીવ પોતાના શુદ્ધ સ્વરૂપને અનુભવે છે તે જીવ નિશ્ચયથી કર્મોથી મુક્ત થાય છે. ખરેખર એને કર્મનો અભાવ થઈને, કર્મનો સંબંધ છૂટીને મુક્ત દિશાને પામે છે. એકત્વ બુદ્ધિ પરની છોડે તે, પરનું એકત્વ રાખે એને તો શુદ્ધાત્માનો અનુભવ જ થતો નથી, એને મુક્ત થવાનો કોઈ અવસર આવતો નથી. કેમકે મુક્તિનું કારણ તો સ્વાનુભવ છે, સ્વાનુભૂતિ વિના કોઈની મુક્તિ થાય નહીં, અને એ સ્વાનુભૂતિ અનાદિના જે એકત્વ બુદ્ધિના સંસ્કાર છે એ મટે ત્યારે સાથે થાય છે, હોય ને સ્વાનુભૂતિ થાય એવું બનતું બારમું વર્ષ. સાધન કર્યું છે અથવા સ્મૃત જ્ઞાન ને જ આત્મા કીધો છે, સ્વાનુભવની વિધિની ગાથા છે, એનું ઉદઘાટન આ કરશે. આત્માનુભૂતિ રીતિ શુદ્ધ નયાત્મિકાયા જ્ઞાનાનુભૂતિ મેલેતી બુદ્ધવા આત્માનું આત્મની નિવેશ સુ નિષ્કમ પ્રકંપમ એકોસ્તુ નિત્યમ અવબોધ ઘનસ્તમંતા. અર્થ કે આત્મા સુનિષ્પ્રકંપમ એક અસ્તિ, આત્મા અર્થાત ચૈતન્ય દ્રવ્ય અશુદ્ધ પરિણમનથી રહિત શુદ્ધ થાય છે. જ્યારે આત્મા પોતાના સ્વરૂપને સાધે છે ત્યારે ચૈતન્ય દ્રવ્ય છે એનો અશુદ્ધ પરિણમનનો અભાવ થાય છે, અશુદ્ધ પરિણમનથી તે રહિત થાય છે, એના પરિણમનમાં અશુદ્ધતા ઉત્પન્ન થતી નથી, ત્યારે એ સંપૂર્ણ શુદ્ધ થાય છે. નિષ્પ્રકંપમ કંપનેપણ એનું છૂટી જાય છે, શુદ્ધ થાય ને. યોગી ગુણ સ્થાને એને પછી કંપન રહેતો પછી ચૌદમા ગુણ સ્થાનને પ્રાપ્ત થાય છે, અથવા સિદ્ધ દશાને નિષ્કંપ દશાને એ પ્રાપ્ત થાય છે. અશુદ્ધિ મટવાથી નિષ્કંપ દશાને પ્રાપ્ત થાય છે, અશુદ્ધિ વધવાથી કંપન વધે, યોગાશ્રવ પણ વધે છે. આનાથી માણસ કાપતા બહુ ગુસ્સો થાય તો ધ્રુજે, હે તો ભય પામે તો ધ્રુજવા માંડે, એ અશુદ્ધિનું કારણ છે. અશુદ્ધિ વધી એવા કોઈ કોઈ એવા અશુદ્ધિના પરિણામ છે કંપન વધી જાય. જ્યારે શુદ્ધિના પરિણામ એવા છે કે નિષ્કંપ દશાને પામે, દ્રવ્યને ભાવે નિષ્કંપ, ભાવે શુદ્ધ ઉપયોગમાં સ્થિર થયો, આત્મામાં ઉપયોગ સ્થિર થયો, દ્રવ્ય પણ કંપન રહેતો પરિણામની ચંચલતા ઘટી આ બાજુ કંપન પણ છૂટી જાય છે. છેલ્લું છેલ્લું અશુદ્ધ પરિણમનથી રહિત સુનિષ્પ્રકંપમનો અર્થ, નિષ્કંપનો અર્થ અશુદ્ધ અને શુદ્ધ થાય છે. કેવો છે આત્મા? કે નિત્યમ સમંતા અવબોધ, નિત્યમ એટલે સદાકાર, સમંતાત એટલે સર્વાંગ, સર્વ પ્રદેશે, કોઈ પ્રદેશ બાકી નહીં, સર્વ પ્રદેશે. કેવું છે આત્મા? કે સદાકાળ સર્વાંગ જ્ઞાન ગુણનો સમૂહ છે. અવબોધ ઘન, અવબોધ એટલે જ્ઞાન, બોધ એટલે જ્ઞાન, અવબોધ એટલે પણ જ્ઞાન, અને ઘન એટલે જ્ઞાનનો ઘન છે, જ્ઞાન પુંજ છે. સદા સર્વદા સર્વાંગપણે જ્ઞાનનો ઘન છે, જ્ઞાન ગુણનો સમૂહ છે, જ્ઞાનનો પુંજ છે. જે શુદ્ધ અશુદ્ધ પરિણમનથી રહિત થાય છે એ આત્મા તો જ્ઞાન ઘન આત્મા છે. એટલું જ્ઞાન ભરેલું છે કે સર્વ પ્રદેશેથી એનો પ્રવાહ હંમેશા હંમેશા ચાલુ રહી જાય છે. એની ઘનિષ્ઠતાને અથવા અંદર કેટલું જ્ઞાન ભર્યું છે એને સિદ્ધ કરે છે અથવા દર્શાવે છે. જ્ઞાન ગુણનો સમૂહ છે, જ્ઞાન પુંજ છે. શું કરીને આત્મા શુદ્ધ થાય છે, એ આત્મા જે જ્ઞાન ઘન એવો આત્મા શું કરતા શુદ્ધ થાય છે, કે આત્મના આત્મની નિવેશ, આત્મના એટલે આત્માથી પોતાથી, આત્મની એટલે પોતામાં જ, આત્માનો અર્થ જ પોતે કર્યો છે, આત્માનો અર્થ આત્મા નથી કર્યો, આત્માનો અર્થ કર્યો છે પોતાથી પોતામાં જ પ્રવિષ્ટ થઈને. કેવી રીતે આત્મા શુદ્ધ થાય, કે જો પોતે પોતામાં પ્રવેશ કરે તો શુદ્ધ થાય, પર પ્રવેશ ભાવથી શુદ્ધિ થાય અને નિજ પ્રવેશ ભાવથી શુદ્ધિ થાય. પર પ્રવેશ ભાવ એટલે શું, કે મારામાં પર ચીજ આવી ગઈ, મને ગળ્યું લાગ્યું, મને ઠંડુ લાગ્યું, મને સારું લાગ્યું, આ મારામાં આવી ગયું, એ પર પ્રવેશ ભાવ છે. પરનો પ્રવેશ કર્યો, પોતે પરમાં
પ્રવેશ કર્યો,
પ્રવેશ કર્યો એ અશુદ્ધિનું કારણ છે. અને નિજ પ્રવેશ, સ્વયંમાં પ્રવેશ કરે તે શુદ્ધિનું કારણ છે. શરીરની વેદના મને છે એ પર પ્રવેશ ભાવ છે, સાતા મને છે એ પણ પ્રવેશ ભાવ છે, પર પ્રવેશ ભાવ છે, અને અસાતા મને છે પર પ્રવેશ ભાવ છે, બંને પર પ્રવેશ ભાવ છે, અશુદ્ધિનું કારણ છે. અને જ્ઞાન માત્રપણે પોતે પોતામાં પ્રવેશ કરે, પ્રવિષ્ટ નિવેશન અર્થ કર્યું, પ્રવિષ્ટ થઈને જ્ઞાન માત્રપણે પોતે પોતામાં પોતાનો અનુભવ કરે સ્વયંનો, કે જ્ઞાન વેદનમાં સિવાય જ્ઞાન વેદન કોઈ નથી, એમ પોતાના વેદનને આવિર્ભૂત કરે, ત્યારે એને પોતામાં પ્રવેશ કર્યો. હતો તો પોતે પોતામાં પણ ભાવે નહોતો, દ્રવ્ય હતો સ્વભાવે હતો પણ ભાવે નહોતો, એ ભાવ ફેરવી નાખ્યો. પ્રશ્ન અને સમસ્યા એવી થાય છે કે પર પ્રવેશ ભાવ સહેજે સહેજે થઈ રહ્યો છે, જાણે કરવો પડતો પણ નથી, અસાતા ઉપજે છે, સાતા ઉપજે છે, કરવો પડે છે, મને વેદના થઈ, મને પીડા થઈ, મને દુખાવો છે, પણ સ્વપ્રવેશ ભાવ નિજ પ્રવેશ ભાવ કરવો કેવી રીતે, પર પ્રવેશ ભાવ તો સહેજે સહેજે થઈ રહ્યો છે, એ કાંઈ શીખવો પડતો નથી, એનાથી સંસ્કાર એકત્વ બુદ્ધિના ચાલુ છે. હવે જેને છૂટવો છે એ પ્રશ્ન કરે છે કે પરપ્રવેશ ભાવ તો થઈ રહ્યો છે, એને મટાડીને સ્વપ્રવેશ ભાવ આત્માથી આત્મામાં કેવી રીતે પ્રવેશ કરવો, ત્યારે ગ્રહણ કરીને પ્રવેશ કરવો, ગ્રહણ કરવો, જાગૃતિથી હું આત્મા છું, જ્ઞાનમય છું એવી જાગૃતિમાં આવીને જ્ઞાનને સ્વયં પોતે જ્ઞાન જ ગ્રહણ કરે, તે જ પર્યાયમાં ગ્રહણ કરનાર અને ગ્રહણ કરાનાર પોતે, ગ્રહણ થનાર પણ પોતે અને ગ્રહણ કરનાર પણ પોતે, એવી રીતે પોતામાંથી પોતાનો, પોતાના વેદનમાં પોતાનો પ્રવેશ થાય છે તો પરવેદન મટે છે. જાગૃતિ થી ગ્રહણ થાય છે, આત્માની જાગૃતિ થી ગ્રહણ થાય છે. જ્ઞાનીઓ ઉદયના કાર્યો માં જોવામાં આવે છે, બાહ્ય દ્રષ્ટિ તો શેમાં જોવામાં આવે છે, જેને જેવા ઉદય હોય એ કાર્યોમાં જોવામાં આવે છે, પણ અંદરમાં જાગૃતિ કેવી, અલૌકિક જાગૃતિ હોય એ ઉદયમાં ક્યાંય એને રસ પડતો નથી, નિરસ ક્યાંથી થાય, અંદરની જાગૃતિ છે. લક્ષણથી ગુણથી ને વેદન છે પોતાનું ગ્રહણ છે એટલે પરનું ગ્રહણ થતું નથી. બે ગ્રહણ થાય ને એક સાથે પરનું ગ્રહણ થાય તો સ્વનું ન થાય, સ્વનું થાય તો ભાવાર્થાન છે કે આત્માનુભવ પરબ્રહ્મની સહાયથી રહે છે. કોઈની મદદ લેવાની એમાં જરૂર નથી એમ કે છે. બહુ સરસ છે આ જે કરસ છે એમણે 15મી ગાથાનું રહસ્ય ખોલી નાખ્યું છે. રાજમલજીએ આ કરસની ગીતામાં 15મી ગાથાનું રહસ્ય ખોલી નાખ્યું. કેમ કે અહીંયા આત્માનુભૂતિ અને જ્ઞાનાનુભૂતિ કહી ને એ આત્માનુભૂતિ કહે ત્યાં સુધી ઠીક છે, પણ જ્ઞાનાનુભૂતિ શું કરવા કે આ વાતની અંદર રહસ્ય છે. અથવા સ્વરૂપ ગ્રહણ શું, વિચારથી આગળ જઈને અનુભવ શું, કારણ કે અનુભવ કરવો એ જ્ઞાનના પર્યાયનો ધર્મ છે. એટલે જ્ઞાનાનુભૂતિથી વાત લીધી છે. શુદ્ધ નયાત્મિકા છે એ પણ વાત લીધી છે. ઘણા નય પ્રમાણનો પ્રશ્ન થાય છે ને એને ખુલાસવામાં
જય પરમ કૃપાળુ શ્રી કહાન ગુરુદેવનો જય વિદ્રાક્તિકમ્પર જય ધારમણો.